અરે ભૈરવનું સાર્થક પણ ત્યારે કેટલી કલ્પના
મેં તો બહુ જ આખું વર્ષ ભૈરવ એકદમ ધ્યાન રાખીને પરીક્ષા વખતે પણ ઉજાગરા કરીને મેં ઘણું વાંચ્યું છે અને પરીક્ષામાં ફેલ થાય તો મહેનત કરી હતી કે નહોતી કરી મહેનત તો કરી જેવો મને ત્રીસ માર્ક તો આવ્યા છે નહીં કરી છે કે નહીં ત્રીસ માર્ક અમર સારો છે ત્યાં શું બધું વિચારી શકે છે મહેનત એટલું નથી એ મહેનત એટલી જાતનું કરજે કે એક ક્લાસ માંથી આગળ વધે એમ સુખ માટે આપણે મહેનત કરતા નથી પણ પહેલી ક્રિએટ શું કરીએ છે એક તો ઊંધી દિશાનું અને બીજી રીતે કરીને પણ કે અમે સાચા દેવ સાચા ગુરુ ને માનીએ જીનવાણી ગુરુવાણી સાંભળી અરે સાંભળવા સુધીનો પુરુષાર્થથી કામ થવાનું નથી શ્રુત પછી બીજો કયો શબ્દ છે પરિચય શ્રુત માંથી પરિચય સુધી ક્યારે પહોંચી શકાય શ્રુત માંથી પરિચય સુધી એક સ્ટેપ આગળ ક્યારે પહોંચી શકાય આજે આવ્યું તું શોષણ ની જરૂર નથી સાંભળીને જો રુચિ વધી તો ક્યાં વધશે પરિચયમાં અને પરિચયમાં એ રુચિ ની ધારા જો ટકી રહી તો અનુભવ થયા વગર ટકી ગાથા થી આખી લિંગ આપણને આપી દીધી કે અહીંયા સુધી તો આવ્યો છો પછી લીધી હતી પહેલી ગાથામાં શું આવ્યું હતું પ્રતિજ્ઞામાં શું આવ્યું હતું પહેલી ગાથા મંગળાચરણ ને પ્રતિજ્ઞા છે ને પ્રતિજ્ઞામાં શું આવ્યું હતું બીજી ગાથા જોવાનું છોડ છે માં કહેવાનું બીજી ગાથામાં કુંકનાચાર્ય મૂળ ગાથામાં બીજી લાઈન થઈ જાય તો અમે કહીએ છીએ શું સાંભળે છે પણ પરિચય કરશે ખાલી સાંભળીને પહેલું નહીં જતો પરિચયમાં શું લેવું પરિચય સાંભળી લીધું પછી પરિચય શું વારંવાર વિચારવાનું જેને આડતી જાતામાં શું છે નિરંતર સમજાવવામાં સાંભળ્યું સાંભળવા સુધી શું આવી ગયો અમે કહીએ છીએ તો નહીં જરૂરી તું સાંભળવા માટે સામે જો પણ એટલાથી સંતોષ કરતો ને એનાથી આગળ ક્યાં જજે પરિચય છે વારંવાર એની વિચારણામાં તું આવજે અને તો પછી શું થશે જે તત્વ પામવું છે અનુભવમાં લેવું છે પ્રત્યક્ષપણામાં લેવું છે એની પરોક્ષપણામાં થતી વિચારણા પણ છૂટી જશે જેને કરતા કર્મ વિકારના છેલ્લે ખુલે છે અતિક્રાંત પાછો એ સમયનો આક્રમ છે રુચિ થઈ પરિચય કર્યો એ જ રુચિની વૃદ્ધિની ધારાએ તત્વ સંબંધીના વિકલ્પ છૂટીને તત્વનો અનુભવ થાય તત્વ સંબંધીને હજી તો વિચારણાય નથી અથવા વિપરીત છે આજે આવ્યું તું સૃષ્ટિના વિષયમાં પર્યાય લેશે એ શું છે અત્યંત વિકસિતતા ક્યાંય ક્યાંય એમાં વિષયમાં એ કોઈ બાંધછોડ થઈ જાય પર્યાય અભેદપણે આવી જાય વાંધો નહીં ભેદપણે લઈએ તો અમને તો પર્યાય ભેદ છોડાયા છે ને પ્રમત થતી ગાતા છે ને પ્રમત અપ્રમત થી રહી એટલે કઈ શું છોડાયું છે આપણને શું છોડાયું છે પર્યાય ભેદ છોડાયા છે ને અભેદપણે તો આવી જાય છે અભેદપણે જો શ્રદ્ધાનો વિષય ગયો તો પ્રમાણનો અને શ્રદ્ધાના વિષયમાં નહીંના વિષયમાં ફરક શું થાય શુદ્ધ નહીં અને શ્રદ્ધાનો વિષય એક છે કે જુદો છે દ્રષ્ટિનો વિષય શ્રદ્ધાનો વિષય અને શુદ્ધ નહીંનો વિષય એક જ છે કે ફરક છે કોઈ અપેક્ષા પણ બેના વિષયમાં શું ફરક છે એક જ્ઞાન થી વાંચે શ્રદ્ધા થી વાંચે પણ કઈ નો વિષયમાં શું કરે તો જન્માય એ ધર્મ ગ્રાહી છે એમાં બીજો ધર્મ ના આવે તો શ્રદ્ધામાં શું કમા એ તો નિશ્ચિત છે નહીં કોને ગ્રહણ કરે
અનેકાંત સ્વરૂપ ને અનેકાંત મળે ને એ એક ધર્મ ને તો એ એક ધર્મ ને અને એના માટે તો આખી 14 નંબર ની ગાથા છે. કોને વિષય ક્યાં ક્યાં લીધા? અબંધ સ્પષ્ટ અનન્ય નિયતિ કોની વાત છે? એમાં ટીકામાં તો લીધું પર્યાય સમીપતા અનાદિબંધી પર્યાય ને જે એ તો એ વાત છોડાવી છે પછી લીધી છે ને. તો શું અહીં કોની વાત લીધી છે? 14 મુલા ઠાકોરની છે. સુધનૈતિ વાત કરીને કોની વાત કરી છે? શ્રદ્ધાના વિશે ની કરી છે. છેલ્લે 14મી ગાથા સમ્યક દર્શન લે છે, 15મી ગાથા સમ્યક જ્ઞાન લે છે. બોધ ગુરુદેવ ના મત બહુ જ ક્લિયર શું થાય આવા મહાપુરુષ ના યોગ માં પણ એટલી સારી જાય શું થાય જીવો ની યોગ્યતા કે અભેદપણે આવી જાય બે ટકા આપણા એક એક ફરીથી શ્રદ્ધા હશે એનો વિષય કોણ થાય. શ્રદ્ધા નો વિષય એક અખંડ અભેદ સાથે નિત્ય એનો વિષય કેવો છે? એક અખંડ અને અનિત્ય કાળ અપેક્ષા. સિદ્ધની દશા પણ એક રીતે જોઈએ તો એક અખંડ પરિપૂર્ણ છે, પણ એ કેવી છે? એક સમય. શ્રદ્ધા ક્યારે પણ ખંડ ભાવને તો નહીં પણ કાળ થી પણ ખંડ નહીં એ નિત્ય શાશ્વતપણાને એ ગ્રહણ કરે છે. ચલો વિષય તો ઘણા ઉદ્દેશથી એમાં લઈ લઈ કાલે પણ ભાઈ કોઈ પ્રશ્ન પૂછતા હતા ના દ્રષ્ટિ નો વિષય કે પ્રમાણ નો વિષય ને ખાસ ખુલાસો કરીને એ વાત. એક મિનિટ, એક આશ્રયભૂત તત્વ માં જો ભૂલ રહી તો સર્વાંગી છે, એમાં પછી કોઈ એને બીજો કોઈ ઉપાય હોય શકે નહીં. એટલી તો આશ્રયભૂત તત્વની અવલંબનભૂત તત્વની સ્પષ્ટતા તો આપણા જ્ઞાનમાં ભાવમાં તો હોવી એ જોઈએ. અને ગુરુદેવ તો બહુ જ ચોખ્ખડ ને એ બધી કરીને દેખાડે. તો આ રીતે અષ્ટાનિકા પર્વ પણ ચાલે છે. સુંદર ગુરુદેવજી નો પણ આ સમયકાળમાં ઢાલી વાર ને ઉપાડમાં પણ આખી બહુ જ ખુલાસા કરીને બધી આપણને ઘણી વાત કરી. બળદની જેમ ભાર રહી રહ્યા છે. ક્યારેક પણ એક કમ્પેરિઝનમાં ક્યારેક લાગે છે ના, અમે તો આખો દિવસ હોય છે, અમારે તો કઈ નહીં, અમે સરસ અમારી ખેતીમાં શાંતિથી બેઠા, થોડું ઘણું ઉપરથી કામ જોઈ લઈએ. અમારું તો એવું સેટઅપ થઈ ગયું છે, અમારા તો વર્ષો જૂના માણસો એવા છે કે અમારે કઈ બોલવું નથી. એ તો બળદની જેમ નથી ને બચાવે છે. આચાર્યદેવ ને આ શબ્દો લખતી વખતે આપણી દશાની કેટલી દયા આવશે, હજી તો આગળ આવશે. બળદની જેમ મોરૂપી ભૂતળું ભાર લેવડાવે છે, કૃષ્ણારૂપી રોગ ફાટી નીકળે છે અને એના ઉપાય તરીકે વિષયગ્રામને ઘેરો ખાતે અસરણપણે જેમ ડેસ્પરેટ થઈને વિષયોમાંથી જાણે મને જેમ ઓલો રોગ થયો કે મટતો નથી ગમે એવી દવા કઈ કહેતો એ કરવા બેસે છે, એવી દશા આપણી જોઈને આવે. ખરેખર એ ચોથી ગાથા જો વાંચીને જો વૈરાગ ન આવે તો ચોથી ગાથા શું આવે? સમસ્ત જીવલોક લઈને લીધી છે વાત, એટલો અર્થ છે સમસ્ત જીવલોક. કોઈ ક્રિયાજળ હો કે કોઈ શુષ્ક નાળી હો, આત્મસુદ્ધિમાં જે બે જાતના જીવો વર્ણન કર્યા છે, શુક્લ લેખાના પરિણામ થઈ જાય દ્રવ્ય ચોખ્ખું પાડી લે કે 11 અને 9 ગ્રહોનું શોષણ જ્ઞાન થાય, બધા જ બળદની છે. આ તો કોઈ ક્લાસ જ નથી, એમાં ન કોઈ એવી બાયની ક્રિયાઓ કે જેથી શુક્લ લેખાના પરિણામ થાય, નથી એવો કોઈ જ્ઞાનનો શોષણ થાય, અને છતાં પણ ક્યાંય પણ કર્તૃત્વ ભાવમાં એમાં અભિમાન માં થયા છે. તૈયાર થવા જેવી આપણી દશાઓ એવી રીતે સુંદર રીતે ચાલે. કોઈ પણ એક ગુરુદેશમાં જોઈએ જેમ એક સાકર નો શું સ્વભાવ છે? સાકર નો જળ પણ થશે, હજી કઈ કામ બીજું કઈ કરીએ કઈક વિચારા, પોતે તો જળ પણ વાળું છે પણ હજી કઈક બીજું, અરે જેમાં નાખે ને ગળી કરે આમ કઈ ને દ્રષ્ટાંત કરે એક બીજા ને એમ નહીં. ગુરુદેવજી વાણીમાં શું છે? એક જાદુ છે જે વિશે લઈને રસવસ્તુ કરવી એવી એમની અંદરની જેને કરીને ઉંડાણમાંથી ભાવની ધારા છૂટતી હોય છે કે કોઈ પણ વિષયમાંથી અદભુતતા આપણને લાગતું હશે. ચાલો આપણે વિષય અનુક્રમણિકા ઉપર આવી જઈએ. આમાં આમાં 23 પાનો છે, કદાચ બધી જ એડિશનમાં નહીં હોય, પણ શરૂઆત થયું છે. તે કલાક એમાં પહેલી આપણે ગાથાની વાત થઈ ગઈ હતી કે પહેલા 38 ગાથામાં તો પદાર્થનું સ્વરૂપ જીવ નામના પદાર્થ, પછી પહેલી ગાથામાં 2 વાર થઈ ગઈ મંગલાચરણ અને ગ્રંથ, પછી આખો મોટો પ્રેકટ છે ને એમાં સરસ આખો વિસ્તાર છે. આ જીવ અજીવ રૂપ 6 દ્રવ્યાત્મક લોક છે. ક્યાંથી શરૂઆત કરી? ક્યાંથી આખી? વિશ્વથી. જેમ આપણે પ્રશ્નકાળમાં પહેલો પ્રશ્ન ક્યાંથી શરૂ થાય? વિશ્વ કોને છે એમ આપણે એક પહેલું શું કહેલું? એસ્ટાબ્લિશ કહેલું. તું જે તે જગતમાં તું એકલો છો અથવા કાંઈ નથી, બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમ પણ નથી. કોઈ પણ રીતે વિચાર કરે તો કેવું વાર્તા છે? કોઈ પણ 49 ગાથા છે એમાં પહેલી ક્યાંથી શરૂ? એમાં ખાસ અવ્યક્તના બોલમાં પણ શરૂઆત નથી કરી. છ દ્રવ્ય સ્વરૂપ લોક છે એ કહેવત છે વ્યક્ત. આચાર્ય છે પહેલી એક સ્થાપિત કરે, પછી એમાંથી પ્રયોજન માંથી ક્યાં લઈ જાય છે? પોતાના વિષય તરફ. એમને સમજ્યું કે જીવ જગત માં એકલો જ છે અને બીજું કોઈ, અને એકલો જ જીવ હોય તો શું થાય? અશુદ્ધતા નો કોઈ શક્યતા જ ન હોય. અશુદ્ધતાના નિમિત્તો છે, અને નિમિત્તો ક્યારે? જગત માં કેટલા નિમિત્તો છે? અશુદ્ધતાના નિમિત્ત કેટલા છે? એકી નથી. હમણાં સમજી દુ તો ખરું, છદ્ર સ્વરૂપ લોક જગત માં અશુદ્ધતાના નિમિત્ત કેટલા છે? એક પણ નહીં તો સારું, તમને અશુદ્ધતા નથી. પેલું ક્યારે પણ નિમિત્ત બોલીશ નહીં, કાર્ય કર્યા વગર ક્યારે નિમિત્ત શબ્દ નહીં આવે. જગત આખું જ્ઞેય છે, એટલા માટે પહેલા બોલમાં છદ્ર સ્વરૂપ લોક કેવું છે? જ્ઞેય છે, વ્યક્ત જેવા છે શબ્દો. આ જ મોટી પહેલી તો ભૂલ કરી છે. જ્ઞેયભૂત તત્વને નૈમિત્તિક વિભાવ ઉત્પન્ન કરી નિમિત્ત બનાવ્યા છે. એક સંયોગરૂપ તત્વ છે, જ્ઞેયરૂપ તત્વ છે, પણ એને સ્વપરની ભેદનાનો પ્રયાસ નહીં હોવાથી ખરેખર એક જ્ઞાનના જ્ઞેય હોવા છતાં એમાં એકત્વ નૈમિત્તિક ભાવ ઉભો કરીને એને નિમિત્ત બનાવ્યા. નૈમિત્તિક ભાવ વગર કોને નિમિત્ત થશે? કોઈ પદાર્થ વગર પડછાયો કોને કહેશે? પ્રકાશ સાથે લઈ લેવાનું, પણ કોઈ પદાર્થ જ નથી અને કોઈ પડછાયો પડે છે એમાં. અહીંયા તો પહેલું શું ક્યાંથી શરૂ કરે છે? આ કઈને શરૂ આવી ગયો? આ એટલે શું? કોકની ઉપસ્થિતિ, હાજરી. કોઈને હૈયાતી હોય તો આ શબ્દ આવે, આ ભાઈ ઉભા, આ ભાઈ ઉભા એનો અર્થ થયો. ન્યાય એમનું અસ્તિત્વ જાણે છે. તો આ ગુરુદેવ આવા શબ્દોના પણ એક એકત્ર કરે છે. આ શબ્દ હોય તો પેલું કહે છે આ એની પ્રત્યક્ષ પણ આવી નથી. આ છદ્ર સ્વરૂપ અહીંયા જીવ અજીવ રૂપ, જીવ અજીવ રૂપ છે કે છદ્ર રૂપ? વિશ્વ છદ્ર ના સમૂહ રૂપે છે કે જીવ અજીવ ના સમૂહ રૂપે છે? રૂપી અનુકી ના સર છે કે જળ ચેતન ના રૂપે છે? બધું સરખું, બધું સરખું. અરે બધું સરખું જ છે. જીવ અજીવ જે મુખ્યતા કહેવાય છે ને પછી અજીવ નો વિસ્તાર છે, બાકી તો નહીં. એ જીવ અજીવ રૂપ રજે એનો પછી વિસ્તાર કરીને છે કે છ દ્રવ્ય આત્મક. આત્મક એટલે સ્વરૂપ. છ દ્રવ્ય નો આ લોક બનેલો છે, બરોબર, રચાયેલો છે. છે તો છે, પણ ક્યાંથી છે? તો કે આવીને તો કે આ જીવ અજીવ રૂપ અને એના જીવ અજીવ સમાજીવ નો 5 વિસ્તાર કરીને છ દ્રવ્ય આત્મક, છ દ્રવ્ય સ્વરૂપ અથવા જેને સમૂહ રૂપ. બે બહુ જ વિચારવા જેવું છે. વિશ્વની વ્યાખ્યામાં પણ સમૂહ શબ્દ આવે છે અને દ્રવ્યની વ્યાખ્યામાં પણ સમૂહ આવે છે. એટલે એનો અર્થ છે જેમ વિશ્વની અંદર દ્રવ્ય રહેલા છે એમ દ્રવ્યની અંદર ગુણ રહેલા છે. બે સમૂહ શબ્દ તો કોમન છે, બે નો કોમન છે. શું બેમાં શું ફરક છે? સમૂહ શબ્દ એક જ છે, શું ફરક છે? એક ક્ષેત્રની નિકટતા છે અને એક સ્વરૂપ એકત્વ છે. એક તાદાત્મ્ય પણ છે અને ઓલું કેવું છે? નિકટતા પણ. જે આવ્યું તો આપણને અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાય હોવા છતાં પણ એકબીજાને અડતા નથી. સર્વ પદાર્થને અર્થ થઈ જગા તો એ જીવમાં જે અસમો ની વ્યાખ્યા આવે ત્યાં સમૂહ એટલે શું લેવું? ક્ષેત્ર ની નિકટતા. તો કોઈ એમ થાય કે આ સમૂહ શબ્દ વાંચો છતાં સ્વરૂપ જે છે એ કઈ રીતે રહ્યા છે એના માટે નથી, સંખ્યા માટે. સમૂહ એને શું કહેવાય? કલેક્શન છે ને, કલેક્શન કલેક્શન માં એટલે જ હોય ને, એક કરતા વધારે છે. તો જ્યાં શું કેવું છે, વિશ્વ ની અંદર ક્ષેત્ર ની નિકટતા છે અને છતાં અનેકતા, એકરૂપતા નથી. એ સમૂહ છે, કલેક્શન છે, ક્ષેત્ર ની ભિન્નતા છે, એક કરતા વધારે દ્રવ્યો છે. એવી જ રીતે દ્રવ્ય ની અંદર ગુણો નું ભલે એકત્વ છે, એની સાથે એક જ ક્ષેત્ર છે અને છતાં શું છે, સંખ્યા ભેદ છે, નામ ભેદ છે. ઠીક ને, એ જીવ ની વ્યાખ્યા લઈએ આપણે તો જીવ દ્રવ્ય તરીકે એક અને ગુણ અનંત. તો સંખ્યા ભેદ થયું કે નહીં? નામ ભેદ શું છે? દ્રવ્ય નું નામ શું છે? જીવ છે. અને ગુણ નું નામ શું છે? જીવત્વ છે. આ વસ્તુ ના એક ક્ષેત્ર મારેલા પણ કેવું શું છે સમૂહથી, કે વિશ્વ ની અંદર એક જ દ્રવ્ય નથી, એથી વધારે છે. એવી જ રીતે દ્રવ ની અંદર એક જ ગુણ નથી, એનાથી વધારે. તો અહિયાં કોઈ પણ જનાગમમાં ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, આકાશિકાય અને કાળાસ્થિકાય નહીં, બધા અસ્થિકાય લાગશે તો નહીં, તો શું ચલો છે? આ રીતે ચાર ના ફૂલ કોઈ નામ બોલવા છે કોઈ મને, ધર્માસ્થિકાય, આપણે દ્રવ્ય ના નામ લઈએ છીએ ફૂલ ફોર્મ માં, ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, બરોબર છે ને? આકાશિકાય બરોબર છે ને? પછી કાળ માં ખાલી કાળાક્ષી નો બોલાય, કાળાક્ષી બોલાય, કાય ન બોલાય. આજે ફૂલ ફોર્મ આ રીતે છે. જીવવાસ્થી કાય ને પુત્રવાસ્થી જુદી વાત, આપણે કયા બીજા જાણીએ છીએ, લાભ ધર્માસ્થી કાય, અધર્માસ્થી કાય, આકાશી કાય અને કાળાક્ષી. શું ફરક પડ્યો? અસ્તિત્વ બધાની છે, અસ્તિત્વ તો લગાડવાનો છે. અને કાય એટલે શું છે? ત્યાં ત્યાં પણ સમૂહ, બહુ પ્રદેશ એટલે સમૂહ. કોનો સમૂહ? પ્રદેશો નો સમૂહ. ગુણો નો સમૂહ તો નહીં, ફરીથી ગુણ નો સમૂહ તો પાંચ માં જ હોય. તો જો બધું વિચાર બધું છે, ગુણો નો સમૂહ તો પદાર્થ નો સ્વભાવ છે, તો કોઈ પણ હો. હા, પણ એટલું છે કે દરેક ને પ્રદેશો નો સમૂહ હોય એવો કોઈ નિયમ એ નથી. તો કોઈ નિયમ થાય, પરમાણુ તો એક પ્રદેશી છે અને કાળ એક પ્રદેશી છે, એમ કેમ પુત્રલાસ્થી કઈ છે? કે જે રીતે સ્કંદ થવાનો, તો સ્કંદ થાય એટલે એમાં શું વાંધો આવે? બગડે દેજે. અરે સ્કંદ એ રીતે બને છે કે અનેક વસ્તુ હોવા છતાં એક પણ દેખાય, એટલા માટે છે. ઢગલો નથી ખાલી, ખાલી દાણા નો ઢગલો કેવો, એ કોઈ સ્કંદ નથી. પણ એટલા માટે વ્યાખ્યા છે ને, બે કે બેથી અધિક પરમાણુઓના બંધને, બંધને અને બંધની પાછી એક્સટેન્શન વ્યાખ્યા શું છે? બંધની વ્યાખ્યા શું છે? બે કે બેથી અધિક પરમાણુઓના બંધને સમજી, એ તો આવ્યું. હવે બંધની વ્યાખ્યા નહીં, એ તો પાઠ થાય કેટલા વર્ષો ભણ્યા હોય તો યાદ આવે. બે કે બેથી પ્રજાતિ કે બીજા અનેક વસ્તુમાં એક પણાનું જ્ઞાન કરાવવા વાળા સબંધ વિશે, શું સબંધ? અનેક વસ્તુમાં એક પણાનું જ્ઞાન કરાવવા વાળા, બોન્ડ એવું છે දුක දෙනක ආමෙන් කියන්නේ એક પદાર્થ ને અરે તને એક પણ દેખાય છે કેવું છે અનંત પણ અનંત પરમાણુ એમાં પડેલા છે પણ એકબીજાના આક્ષેપણ સંબંધ છે અને એવો પણ છે કુદલ માં છે અને તેથી અભાવ પણ અન્ય નવા માત્ર કુદલ માં છે લાગુ પડે પૂજલ અને એ અન્ય માત્ર સ્પેશિયલ પણ માટે લીધું પૂજલ માટે ત્યારે જયારે જયારે જુદા જુદા પરમાણુ હોય ત્યારે એકબીજા વચ્ચે ફરીથી ધીરે ધીરે હું બોલું છે પછી ના કહી દઉં જયારે છતાં છતાં પરમાણુ પડ્યા હોય ત્યારે એકબીજા વચ્ચે અન્યોન અભાવ છે ત્યારે એ જ વખતે હું પણ જયારે પરમાણુ છતાં છતાં પડ્યા છે અરે ભાઈ ચંદ માં હોવા છતાં પરમાણુ રૂપે છે તે એકબીજાના સંબંધ માટે જ કરું છું આપણને એમ જાણ છૂટા પડે તો શું થાય તે વખતે પણ ચંદ છે એકબીજાના માં પણ દરેક પરમાણુ થી જો વિચાર કરીએ તો કેવા છે પોતાના દ્રવ ક્ષેત્ર કાઢવામાં ચંદ બને એટલે બીજાના ક્ષેત્રમાં પ્રવેશી જાય છે એટલે એક સંબંધ તો એ ખૂબ સરસ આવી વ્યાખ્યા છે ચલો બીજે તો ઘણું આવી ગયું તો ફરીથી અહીંયા જે ઉદ્ગલાસ્તી કઈ કહેવાય છે શા માટે કે એનું એક કન પણ જે બને છે બંધ એવું બીજે ક્યાંય બીજા દ્રવ્યમાં ક્યારે હોય શકતું એટલે એને પરમાણુ એક પ્રદેશી હોવા છતાં તેમાં લેવામાં આવ્યું છે અસ્થિકાયમાં અસ્થિકાયમાં તો છ દ્રવ્યમાંથી એવા કેટલા છે અસ્થિકાય પાંચ ને એના ઉપરથી તો પંદર છે એ શાસ્ત્ર જ છે ને પંચાસી અને એ તો બધું એમાં કોની વાત છે નામ જ છે એનું અમારે તો કોનું કામ છે ખાલી અરે આચાર્ય ની વાણી ને ઘેરી શકીએ છીએ એનાથી સારી હતી કે આચાર્ય ની વાણી પર શું કોમેન્ટ કરી શકે કોઈ ભિખારી હોય રાહ જોવા કરોડપતિ જાય એની કઈ હું કહ્યું છે શું એની કેપેસિટી શું છે ચારે પણ એક ફરીથી એક આપણને ખ્યાલ નથી આવતો શું એ ખરેખર ચાલે જવું છે અવકાર વાંચે તો દુર્જન આવ્યો તો અમારે નથી ભગવાન ની વાણી એ આચાર્ય ની વાણી નથી મૂળ ગ્રંથ કરતા સર્વજ ભગવાન છે જીન વાણી ની વિરાધના કરી અરે ક્યાં વિરાધના કરીને જવું જગત ના કોઈ જીવ પ્રત્યેની પણ નથી થાય જીનવાણી ની માતા જેને કહેવાય એમને સમજે આ કોઈ ખાલી આચાર્ય ક્ષોભ વાળા છે કે તેની છે એમ અહીંયા તો ચાલો આગળ સ્થળે શું થયું અનેક વર્ષ બદલ વ્યાખ્યા કરતા લોકો ને કહે લોક એટલે ઓલું લોક્યંતી ઇતિ લોક લોક્યંતી એટલે જ્યાં જીવાદી સદ્રવ્યો દેખાય કઈ હોવા પણ દેખાવા પણ કઈ છે એનું નામ શું કહેવાય લોક કહેવાય છે તો આ લોક છે એની અંદર શું દેખાય છે છ દ્રવ્ય એ કહેવાય છે જીવ અજીવ કાં તો જીવ રૂપ હશે અને કાં તો અજીવ બે કરતો તો આખો એમાં છે છદ્રવ્ય તો આખો લોક આવી જશે તો આ છદ્રવ્ય જીવ અજીવ રૂપ છદ્રવ્યાત્મક લોક છે એમાં ધર્મ અધર્મ આકાશ કાળ એ ચાર દ્રવ્ય તો સ્વભાવ પ્રણતી સ્વરૂપ જ છે શું છે આના ઉપર ત્રીજી ગાથા ઉપરથી આમાં શું કહેવાય એ ચાર દ્રવ્ય તો એવા છે કે ભલે બીજા સાથે અત્યંત ક્ષેત્રના સંબંધ છે છતાં એકબીજા વચ્ચે કઈ એ પ્રકારનો સંબંધ નથી અશુદ્ધતા એક ક્ષેત્રના સંબંધ છે પણ એ ચારેક દ્રવ્યની અનાદિ અનંત ધારા પ્રવાહ રૂપે કેવી પડતી છે શુદ્ધ છે ફરીથી હરિયરમાં પણ શુદ્ધ અશુદ્ધ એ તો નહીં પણ કેવી છે શુદ્ધ જ છે શુદ્ધ જ છે પર્યાય તો છે એવું નથી ખાલી એમાં દ્રવ્ય છે પર્યાય એવું નથી છે ને પર્યાય તો અશુદ્ધ નથી તો કેવી છે કેવી છે? સ્વભાવગત છે. તો એ કીધું સ્વભાવગત એટલે શું છે? જેને અથવા તમે જેમ કીધું સ્વભાવગત છે તો શું હજી કઈ ઉમેર્યું?
સુંદર
સુંદર રીતે એક તત્વ દ્રવ્ય આખો પદાર્થ લઈને અહીંયા એક એક કરી આપણે વાત કરીએ છીએ. એ જે ચાર દ્રવ્ય છે એની પણ તેમાં અશુદ્ધતા નથી. એક રીત શુદ્ધ છે. હજી એમાં કઈ ઉમેર્યું? શુદ્ધતા હોવા છતાં એની એક ધારા છે, વધઘટ નથી. શુદ્ધતા ઓછી ઓછી થઈ જ નહીં. તો છે પહેલું તો શું છે? અશુદ્ધતા નથી તો શુદ્ધ છે. અશુદ્ધમાં થઈ શકે ને? જીવની પણ શુદ્ધ પર્યાય છે કે નહીં? પણ એમાં શું થઈ શકે છે? સંવર થાય, નિંદ્રા થાય, પછી ક્રોધ પૂર્ણ થાય. આવો ક્રમ છે. એમ પણ નથી, ઓલું પણ નથી, અશુદ્ધતા તો છે જ નહીં, પણ શું નથી સાથે? ઓછું વર્ષ કોઈ નથી. અને એટલા માટે સિદ્ધ દશાને ધ્રુવ અને અચલ કહેવાય. એવું તો પહેલી વાત આવી હતી. શું ફરક પડે છે ધ્રુવ અને અચલમાં? શું ફરક પડે છે? ધ્રુવમાં શું છે? વધઘટતા નથી. જેને સુમોચન રાખવામાં આવે છે ને, શું આવે છે? એમાં પણ કઈ આવે છે? આ સર્વ જીવ નિબદ્ધ અધ્રુવ શરણહીન અનિત્ય ચાલે છે. અસરણ અને અનિત્ય બે માસ કરે છે. બે શબ્દો તો છે ને, આમ તો છે જ. આપણે તો ખાલી બે જ લેવાય છે. આખું આમાં શું ફરક પડે છે? આ બધા આશ્રમો કેવા છે? અનિત્ય છે અને અસરણ છે. શું છે? હા, એટલે શું છે? એટલે શું અનિત્ય છે અને અનિત્ય એ કાળ હતી છે અને એટલે એમાં અધ્રુવ શરણહીન અનિત્ય. એમાં અધ્રુવ પણ છે, અધ્રુવ છે, અનિત્ય છે. શું ફરક? અસરણ તો છે એ આશ્રયભૂત માટે, પણ અધ્રુવ અને અનિત્ય બે સલગ છે. એમાં શું ફરક? અધ્રુવ એટલે વધઘટ વગર ના. એમાં જે દ્રષ્ટાંત આપશે વાય ના વેગ ની છે ને, વાય નો વેગ વધઘટ થાય છે ને, એના માટે નહીં. અને ચૌદમી ગાથામાં એમાં જે સમુદ્રમાં હાનિ વૃદ્ધિ થાય છે, તો એકમાં એકમાં શુદ્ધતામાં પણ વધઘટ નહીં. તો એનું નામ શું કહેવાય? ધ્રુવ પણ. અને ઓલું અનિત્યમાં શું છે? ટોટલી ચેન્જ. એમાં દ્રષ્ટાંત આપ્યું હશે ઠંડી અને શીત અને ઉષ્ણ જ્વરની માફક, તેમાં આઈધર ઓરો હોય, ઠંડી થી આવેલો તાવ હોય અથવા તો ગરમી થી આવેલો, તો એ બે જુદું જુદું હોય, દિવસ અને રાત્રિ જેવું. અને અહીંયા દિવસ અચલ પણ એમાં ટેમ્પરેચર ઓછું હોય, બે પણ નથી. કોનામાં છે? અહીંયા આપણે કોનામાં નથી. ચાર દ્રવ્યોમાં ધર્માથી અધર્માથી આકાશ અને કામ, એ ચાર દ્રવ્યમાં શું છે? ફરીથી અશુદ્ધતા તો છે જ નહીં. શુદ્ધતા હોવા છતાં પણ એમાં શું નથી? વધઘટ પણ નથી. અને એનું નામ શું અહીંયા આવ્યું છે? સ્વભાવ પણ સ્વરૂપ જ છે. ચાર દ્રવ્યો સ્વભાવ પરિણામ જેવો પૂર્ણ સ્વભાવ છે એ રૂપે એનું નિરંતર પરિણમન થઈ રહ્યું છે. અશુદ્ધતા તો છે નહીં, શુદ્ધતામાં પણ વૃદ્ધિ કે હાનિ કે એવું કઈ એ છે. એ રીતે વિચાર કરીએ એનો વિસ્તાર શાસ્ત્રમાં ઓછો આવે. આ ચાર દ્રવ્યો આમ લઈને કે વિશ્વ છે, છ દ્રવ્યો છે, અને શાસ્ત્રમાં વિસ્તાર તો વાત આવશે જીવ પૂજન ની. આ કેમ નથી કે ભાઈ એવી સાથે એવી રીતે સંબંધ નથી? ભલે ગતિમાં જે સ્થિતિ ગતિ પરિસ્થિતિ અવગણના પરિણામ નિમિત્તે, પણ એની ધારા તો નિરંતર એક ધારા. જીવની અશુદ્ધતામાં મુખ્યપણે નિમિત્ત કોણ છે? બીજી રીતે લઈએ આ ચાર દ્રવ્યો કેવા છે? કેવા છે? આ સ્વભાવ પરિણામ છે. બીજી રીતે કેવા છે? અરૂપી છે. અરૂપી હોવાથી આપણા ઇન્દ્રિયના વિષય છે. એટલે જે કઈ સામાન્ય પણ ભલે મનના કે એ જુદી વાત છે, પણ સામાન્યપણે આપણને કયા વિષયો બને છે? રૂપી. એ સ્થૂળ ની બધી ગુણવા છે અને એટલા માટે જ મુખ્યપણે ઘણી વાર ચાલે છે જીવ અને ઉદ્ધવ. એ આપણને બોલા પણ નિમિત્ત છે. અવગાહનામાં 24 કલાક છે, કાળે 24 કલાક, અને ધર્મમાં બે માંથી એક તો હશે એની ઉંમર છે ને, તો એનું પરિણામ કહેવાનું શું છે? એ રીતે આપણને આપણા ઇન્દ્રિય જ્ઞાનના વિષય નથી મૂકે પડે, મનથી કઈ જુદી વાત છે. એ રીતે અહીંયા ચાલો એ કેવા છે ગુજરાતી માં એટલા માટે કીધી કે સ્વભાવ પણ હતી જેને બીજે માં શું થયું બીજા શું કરે છે દુનિયાનો દાયા. અને આગળ એક પ્રવચન મેં કીધું સંસાર ના સમજુ અને દુનિયાના દાયા એ રખડવાના ચાખાયા છે. શબ્દો છે ચિંતા નહીં કરતી સંસારના સમજુ એટલે ગુજરાત ઉપાય છે એમાં સ ખ અને દુનિયાના કાયા દ અને દ સાકાર ઘણી વાર નહીં શું કરે ગીતો ગાય તરીકે ના દ માં દ ચાલે એ બધું છે અને બધું છે. આને ગુજરે ગોતી કાઢે છે આપણે જે માની એવું નથી બધી ખબર શું છે. તો સંસારમાં સમજુ સંસારમાં સમજુ અને દુનિયાના કાયા એ રખડવાના પાયા રખડવાના. ચાલો અહીંયા આ ચાર જેવા કેવા છે સ્વભાવ પરિણામ સ્વરૂપ છે. અને જીવ ઉજ્જવલ દ્રવ્ય ને ક્યાંથી છે ક્યાંથી છે અનાદિથી છે ને ક્યાંથી છે સામાન્ય બોલી નાખે પણ બહુ ધ્યાન કે ક્યાંથી કીધું કે શરૂઆત અટક દીધી છે એ બોલીએ છીએ. બાકી તો અનાદિ સંબંધ આમ થી ન લગાડો અને ક્યાં સુધી અનંત કાળ સુધી સરસ મજાનો અનંત કાળ. અરે બસ સુધી કહીને સંત લાવી દીધો તો જેવું તો બોલે તે અહીંયા અનાદિ કાળના સંયોગથી ફરીથી કોણ આવે લીધા જીવ અને ઉદગલ દ્રવ્ય ને અનાદિ કાળમાં શું છે અંદર શું વાંચવું છે આટલા એક એક શબ્દ થી જો વિચાર કરીએ ને કયો શબ્દ કોને શું છે બે ની ભિન્નતા ની ક્ષેત્ર ની નિકટતા બે ની ભિન્નતા નિકટતા છે પણ ભિન્નતા છે અથવા ભિન્નતા છે નિકટતા બે ની સંયોગ શબ્દ અને બીજો ગુજરાતી ના શબ્દોમાં કહીએ સંયોગ થી વિયોગ લઈને જ આવે છે અને આવે છે ને જાય છે તેની નિકટતા છે એકત્વ નથી. જે સંયોગ છે એ કેવા છે આવે છે અને જાય છે અને આવે અને જાય એમાં નિકટતા હોય કે એકત્વ હોય આવે ને જેમાં એકત્વ હોય હોય તો નિકટતા હોય છે અને એની જગ્યાએ નિકટતામાં આપણે શું કરી દઈએ છીએ એકત્વ. તો આ કુશળતા છે શરૂઆતની ગાથામાં બહુ સાદી ભાષામાં આખી વિષય આપણને એ જ અહીંયા આ રીતે દેખાય. એક શબ્દ સંયમ વાંચીએ ને તે થઈ જવું જોઈએ સંયમ શું દેખાડે છે ભિન્નતા. આ મારો પાડોશી છે એ શબ્દ શું દેખાડે છે ક્ષેત્રની નિકટતા હશે પણ ભિન્નતા છે. ભલે અમારે કોમનવેલ્થ હશે તો આ મારો પાડોશી છે તો કોઈ પ્રશ્ન થઈ તમારે ઘેરે છે કે અમે એના ઘેરે કેમ તમે કહ્યું તમારા બહુ જ પાડોશી છે નિકટના પાડોશી નજીકના પાડો ઘણા શબ્દો પાડોશી શબ્દ આખો શું દેખાડે છે ભિન્નતા નિકટતા છે એની કોઈ ના નથી અને સંયોગ શબ્દ શું દેખાડે છે નિકટતા છે પણ ભિન્નતા આમાં બે માંથી ભિન્નતા ભૂલી ગયા અને નિકટતા મેં એક અસર કરે એક સંયોગ શબ્દથી પણ આખું કામ થઈ શકે છે. અને સ્વભાવ સ્વભાવ શબ્દ શું દેખાડે તમે કામ બધા આગળ સરસ શબ્દ છે સ્વભાવ ક્યારે છૂટે હજાર કારણો મળે તો સ્વભાવ છૂટે કે નહીં. ચાલો એનાથી આપણે લાખ કારણો મળે તો લાખ કારણો કઈ ન છૂટે અનંત કારણ મળે તો હવે બોલવાનું નહીં હવે અનંત કારણ મળે તો છૂટે જ નહીં. જીવનમાં સ્વભાવ કોને કહેવાય કઈ બસ એટલી ધીરતા સાથે કામ થઈ જશે. રૂચિની જાગૃતિ નો વિચાર નથી કરવો ને શબ્દોની પાછળ કહીને અરે સોગાની જે છે જ્ઞાનને રાખ જુદામાંથી કામ કરી શકે છે. कोना कोना पड़ता है, रुचि ना पड़ता है, कोई शब्दों जुदा ग्राह हो चाहिए आपने चाहिए जीव ने कुल में अनादि कामना संयोगी विभाव पड़ती कौन से शब्द कौन के मत જીવ પૂજલ માં કરવી હોય તો થઈ શકે એવું ચિંતા ના કરતો. આ પહોળા માં તો ખાલી એકની જ શક્યતા છે, પહોળા ચાર પાંચ ની અંદર એક જ છે, કારણ કે બીજા નો કોઈ બી સંબંધ કરતા જ નથી. માટે એને તો નથી જીવ અને પૂજલ માં કઈ શક્યતા છે, શુદ્ધતા ની કે અશુદ્ધતા ની? જીવ અને પૂજલ માં શેની શક્યતા છે? બે ની. પૂજલ માં શુદ્ધતા હોય બને પડે શુદ્ધતા થોડી કહેવાય, કઈક થોડું થોડું નથી. એટલું સમજી લેવું એકત્વ માં શુદ્ધતા છે, એક છે ત્યાં શુદ્ધ છે અને શુદ્ધ છે ત્યાં એક. કોઈ પદાર્થ બીજા નો સંબંધ કેળો ગુજરાત છે ને એકડે એક ને બધા ગુજરાત તો બધા પલાખા શીખડાવી દીધા છે. આપણને એક બહુ સિમ્પલ અને વાંચ્યું હોય તો આથી વાંચ્યો તો છઠ્ઠી ગાથા નો ભાવાત્મક કરેલો શબ્દ છે ને અશુદ્ધતા પણ દેવના સંયોગ છે. તો અહિયાં બે માં અશુદ્ધતા છે, શુદ્ધતા પણ થઈ શકે છે બે માં અશુદ્ધતા પણ. એટલે શબ્દ છે ને જે પૂજન દ્રવ્ય ને અનાદિકાળ ના સંયોગ થી વિભાવ પણથી પણ છે, વિભાવ પણથી પણ એ બે માં થઈ શકે છે. ફરક શું છે? જીવ માં પણ વિભાવ પણ હતી અને પૂજલ માં ફરક હોય છે. જીવ ચેતન તત્વ હોવાથી વિભાવમાં અશુદ્ધતામાં દુઃખ નું રહે, પૂજલ માં અશુદ્ધતા નું છે. કર્મ બને તો અશુદ્ધતા નું બીજા ના સંબંધમાં છે, પણ એ જળ તત્વ હોવાથી એને દુઃખ નું વેદન નથી. અને તેથી પૂજલ નું વર્ણન કરીને જીવ નું વિશેષ વર્ણન કરે, કારણ કે તું જીવ છો અને તારા વેદન ને બદલાવવા માટે નું આકર્ષણ છે. ક્ષેત્ર ને નીકળતા ચિંતા નહીં કરતો, જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં ગુજરાતી છે. બુદ્ધિ કે એના પેટમાં કોણ છે? સિદ્ધ ભગવાન ના પેટમાં અનંતા નિગોજવાન જોઈએ, એક અનંત સુખી અને એક આનંદ. શું વાંધો ભલે ક્ષેત્ર ની નીકળતા હોતા ને, શું વાંધો? ફરીથી ક્ષેત્ર ની નિકટતા થી ભયભીત થતો નહીં, ભાવ ની ભિન્નતા કરી દે. ભાવ ની ભિન્નતામાં નરક નું ક્ષેત્ર પણ હશે તો શું કરે છે? દોલતરામજી એની કઈક ભક્તિ રચી છે. ભાઈ કૃત નારદ દુઃખ ભોગ અંતર સુખ રચકી પ્રસાર કરે. આ આખો આપણને વિસ્તાર કરીને કે ભાઈ ફરીથી આ તો અનાદિ ની આ એક વસ્તુ વ્યવસ્થા છે. વસ્તુ વ્યવસ્થા છે કે વિશ્વ છે, લોક છે, લોક ની અંદર જીવ અજીવ જેને ભેદ કરીને છ જળ સ્વરૂપ લોક રહેવાના છે, એમાં ચાર તો કોઈ સંબંધ નથી એટલે શુદ્ધ જ રહેવાના. જીવ અને પૂજલ ને તને ને પૂજલ ને સંબંધમાં શુદ્ધતા અશુદ્ધતા બે થાય છે, પણ ક્ષેત્ર થી નહીં બે ની ભિન્નતા નો એનો વિસ્તાર થશે. આગળ
પરિ કરતા પરિ Thank you.